તારીખ 24/3/1998 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 60 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 370
વચનામૃત બેન શ્રીનો સંક્ષિપ્ત પરિચય આપો ટૂંકામાં. સાંગઢમાં ગુરુદેવ શ્રી કાનજી સ્વામી પિસ્તાલીસ છેતાલીસ વર્ષ બિરાજમાન હતા. એમના એક આત્મજ્ઞાની શિષ્ય એટલે બેન શ્રી ચંપાબેન. એ પોતે સ્વાધ્યાય આપતા ત્યારે એમના સ્વાધ્યાયમાંથી લખી લીધેલી કેટલીક વાતો પુસ્તકાકારે પ્રસિદ્ધ થયેલી છે. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ અને આત્મજ્ઞાનની દ્રષ્ટિએ એમના આ વચનોની અંદર ઘણું ભર્યું છે એમ કહી શકાય. ખુદ ગુરુદેવશ્રીએ આ વચનો ઉપર પણ પ્રવચનો આપ્યા છે અને એ પ્રસિદ્ધ થયા છે. પુસ્તકાકારે પણ પ્રસિદ્ધ થયા છે એ પ્રવચનો. અહીંયા 60 નંબરનો વચનામૃત છે. સામાન્ય રીતે બધા સંસારી જીવોને લાગુ પડે એવી એક વાત છે અહીંયા કે અનાદિકાળથી અજ્ઞાની જીવ સંસારમાં ભમતો સુખની ઝંખનામાં વિષયોની પાછળ દોડતો અનંત દુઃખોને વેઠતો રહ્યો છે. પહેલા 2-4 વાક્યોમાં એમણે સંસારી જીવનો ઇતિહાસ બતાવ્યો છે. બધા સંસારી જીવોને આ વાત લાગુ પડે છે કે જીવ પોતાના સ્વરૂપથી અજ્ઞાન છે. જે જે ભાવમાં જન્મ લે છે તે ભાવમાં તેવો પોતે માની અને વર્તન કરે છે અને એમ વર્તતા એ નવા કર્મને બાંધે છે, જૂના કર્મને ભોગવે છે. સાદી ભાષામાં એને નસીબ કહે છે, નસીબને ભોગવે છે અને નવું નસીબ ભોગવાય એવા કર્મ બાંધે છે. કારણ શું કે શું કરવા યોગ્ય છે અને શું નહીં કરવા યોગ્ય છે એ વિષયમાં પોતાને જ્ઞાન નથી, સમજણ નથી અને તેથી સંસારનું પરિભ્રમણ 4 ગતિનું અને 84 લાખ યોનિનું ચાલુ રહે છે. ક્યારેક પશુ પક્ષી જીવજંતુમાં જન્મો, ક્યારેક મનુષ્ય થયો, ક્યારેક દેવ થયો, ક્યારેક નરક ગતિમાં પણ ગયો. જન્મવાના દુઃખ ઘણા છે સંસારના પ્રાણીને. જન્મતી વખતના દુઃખ ઘણા છે, મરતી વખતનું દુઃખ પણ થોડું નથી. જોકે એ પ્રસંગને પણ લોક જીવ વિચારવા માગે ને એવો ભયંકર દુઃખદાયી પ્રસંગ છે. એની વાત કરવા, એનો વિચાર કરવા, એ પ્રસંગ જોવા, બીજાનો પ્રસંગ જોવા પણ ઈચ્છે નહીં. એમાં ચાલે એવું નથી. કેમ કે આગળના ભાવમાં આયુષ્ય બાંધેલું છે અને એ બાંધેલા આયુષ્યમાં કોઈ ફેરફાર થવો શક્ય નથી કોઈના માટે. એ સિવાય જીવન દરમિયાન પણ અનેક પ્રકારના ભયના દુઃખો, અનેક પ્રકારના ટેન્શનના માનસિક તણાવના દુઃખો, અનેક પ્રકારના રોગના દુઃખો, એક્સિડન્ટ થાય ત્યારે પીડાના દુઃખો, એવા અનેક પ્રકારના દુઃખો જે ભોગવતો ભોગવતો અને સુખ મેળવવા ઈચ્છતો ઈચ્છતો ઝંખતો ઝંખતો સુખ માટે ઝંખતો, એવો શબ્દ વાપર્યો છે. સુખને બધા જ ઝંખે છે અને એ સુખ પ્રાપ્ત કરવા, સુખ મેળવવા માટે પાંચે ઇન્દ્રિયના વિષયો અથવા અનુકૂળતાઓ એની પાછળ દોર લગાવતો લગાવતો દુઃખને જ વેઠે છે. કેમ કે એમાં પણ આકુળતા છે, એ દોડમાં પણ આકુળતા આકુળતાને આકુળતા છે. આકુળતા છે એ દુઃખનું સ્વરૂપ છે અને નિરાકુળતા છે એ સુખનું સ્વરૂપ છે. સંસારમાં સુખ દુઃખનો કોન્સેપ્ટ બીજી રીતે છે. કોન્સેપ્ટ એટલે નિશ્ચય કે પ્રતિકૂળતાઓ આવે તો દુઃખ, અનુકૂળતાઓ મળે તો સુખ. અને એવો નિશ્ચય થવામાં પ્રતિકૂળતા વખતે આકુળતા વધે છે જીવને, અનુકૂળતા વખતે આકુળતા ઘટે છે, મટતી નથી પણ ઘટે છે. એટલે એ રીતે સુખ દુઃખનો નિશ્ચય જગતમાં માણસો કરે છે. પણ સંપૂર્ણ આકુળતાનો અભાવ અને આત્મિક શાંતિ, આત્મિક સુખ, આત્માનો આનંદ એ વિષયથી મનુષ્યો અજાણ છે. એ વિષય જ્ઞાનીઓ પાસે રહ્યો છે અને એવું સુખ, એવી શાંતિ, એવો આત્માનો આનંદ મેળવવા માટે કંઈક બીજો રસ્તો પકડવો પડે છે. જગતના સુખી થવાના રસ્તા કરતાં કંઈક બીજો જ રસ્તો પકડવો પડે. અહીંયા એ વિષયમાં સંકેત કર્યો છે, ઈશારો કર્યો છે બેનશ્રીએ કે જો ભાઈ તારો જીવ પણ સંસારમાં ભમતો ભમતો સુખની ઝંખનામાં વિષયો પાછળ દોડતો દોડતો દુઃખોને જ વેઠતો રહ્યો છે. કોઈ વાર થોડી સાતા રહી હોય પણ એ માનસિક સાતા રહી હોય તો શારીરિક સાતા રહી હોય અને શારીરિક સાતા રહી હોય તો માનસિક સાતા રહી હોય, એવું લગભગ બન્યું છે. એવા આ જીવને કોઈ વાર સાચું સુખ દેખાડનાર મળ્યા કે ભાઈ તું જેને સુખ દુઃખ કહે છો એ વાત આ પ્રકારે છે અને સાચું સુખ કોઈ બીજા પ્રકારે છે, એમ કોઈ દેખાડનાર પણ ક્યારેક મળ્યા છે તો શંકા રાખીને એટલો મોટા ભાગે આવું બને છે કે શંકા પડે છે. દેખાડનાર હોય છે એ સંપૂર્ણ નિર્દોષ થાય ત્યારે તો પરમાત્મા થાય છે, પણ સાધક અવસ્થાની અંદર સંપૂર્ણ નિર્દોષતા નથી હોતી. નિર્દોષતા હોય છે, અમુક નિર્દોષતા હોય છે અને અમુક સદોષતા હોય છે, અને એનું નામ જ સાધક દશા છે. સંપૂર્ણ નિર્દોષતા થાય ત્યારે સાધ્ય દશા થઈ ગઈ કહેવાય, પછી સાધવાનું બાકી ન રહ્યું. ત્યારે જીવને પરિચય દોષનો હોવાથી, અવગુણનો હોવાથી એને સૌથી પહેલા અવગુણ દેખાય છે. ગુણ જોવા માટે તો દ્રષ્ટિ કેળવવી પડે છે. એ દ્રષ્ટિ કેળવે એ પહેલા એની જે દોષ દ્રષ્ટિ છે એ પોતાનું કામ કરી લે છે અને એને કહેનારમાં શંકા આવે છે. હવે એક વૈજ્ઞાનિક પરિસ્થિતિ એવી છે કે જ્યારે કહેનારમાં શંકા આવે એટલે કહેનારની વાત અસર ન કરે. સામાન્ય રીતે ડાક્ટરની દવા પણ વિશ્વાસ હોય એની જ લેવાય છે. ડાક્ટર તો ગામમાં 500,000 બેઠા હોય, દવાખાનું ખુલી ખુલીને બધા બેસે છે, પણ અમુક ડોક્ટર પાસે જવાને કારણે એના ઉપરનો વિશ્વાસ હોય છે. અને ત્યારે દર્દી એવું ક્યારેય જોતો નથી કે ડાક્ટર તમે શું કરવા માંદા પડો. કોઈ એવો પ્રશ્ન કરે છે કે જો ડાક્ટર તમે અમારો રોગ મટાડો છો તો તમે શું કરવા માંદા પડો છો, એવી શંકા નહીં કરે. ત્યાં એવી શંકા કરે છે, અને જો એવી શંકા કરે કે તમે પોતે માંદા પડો છો તમને શું હાજા કરવાના હતા, તો એની દવા લેવાનો કાંઈ પ્રશ્ન રહેતો નથી. ત્યાં પણ વિશ્વાસ મૂકીને દવા લેવાય છે. એમ અહીંયા પણ એક વિશ્વાસ મૂકવાનો પ્રશ્ન ઊભો થાય છે, અને એ વિશ્વાસ સ્થાપિત થાય એ પહેલા દોષ દ્રષ્ટિ પોતાનું કામ કરી લે છે અને જીવને શંકા પડે છે. તો એ વાત તો સારી છે, પણ એમનામાં આવું બધું તો છે, એ પણ આમ તો કરે જ છે. હવે સંપૂર્ણ દશા એ પરમાત્મા પહોંચે એ પહેલાં તો ખાવું પીવું બોલવું ચાલવું ઊંઘવું અને પેટ ભરવું, આ બધા મુનિ દશા સુધી છે. સાધુ દશા સુધી પણ પેટ ભરવાની વાત તો છે. એટલે આત્માની શાંતિના માર્ગે ચડવું એ જીવને બહુ કઠણ થઈ પડ્યું છે, બહુ દુષ્કર થઈ પડ્યું છે. એનું કારણ આ છે. એટલે પહેલી વાત એમણે એ લખી છે કે જ્યારે જ્યારે એને કોઈ સાચા જ્ઞાની મળ્યા ત્યારે એ શંકા કરીને અટક્યો છે, શંકા રાખીને અટકી ગયો છે. ભલે ચોખ્ખી શંકા ન કરે, મોઢે ન કહે, પણ અંદરમાં કીડો બેસી ગયો એટલે ખલાસ. માથામાં એક શંકાનો કીડો બેઠો પછી એનું માથું ઠેકાણે રહેવું મુશ્કેલ છે, અને એને એ વાતનો ઉપદેશ ચડવો, એ વાતની શ્રદ્ધા થવી અને એનું અમલીકરણ થવું, એવું કાંઈ બને નહીં પછી. આમ લગભગ બન્યું છે. કોઈ વાર સાચું સુખ દેખાડનારની અવગણના કરીને પોતાનું સાચું સ્વરૂપ મેળવતા અટક્યો. અહીંયા શું કીધું કે કોઈ વાર વિશ્વાસ આવ્યો તો એ વાત તો ન્યાય સંપન્ન છે, લોજિકલી કાંઈ એમાં કહી શકાય એવું નથી. અને એકદમ ન્યાય સંપન્ન વાત હોય, ચોખ્ખી નિર્દોષ થવાની વાત હોય, કે જ્યાં બીજું કહેવાની જગ્યા પણ ન હોય, ત્યાં એ વાત તો માનવી રહી કે એમનું એ જાણે, પણ વાત તો બરાબર છે. એમ દેખાડનાર મળ્યા કે ભાઈ આમ રસ્તો છે, આમ ઉપાય છે, આ રીતે સુખી થવાય છે, આ રીતે દુઃખી થવાય છે, સુખ દુઃખનું મૂળિયું અહીંયા છે, એ બધું વિજ્ઞાન છે. આ તો એટલે એ સાયન્સ કોઈ બતાવનાર મળ્યા ત્યારે શું કર્યું કે દેખાડનારની અવગણના કર્યું, એ જે કહ્યું એ પ્રમાણે ચાલ્યો ને બતાવ્યું એ પ્રમાણે આગળ ન હોય તો, અને પોતાનું સાચું સ્વરૂપ મેળવતા અટક્યો. અહીંયા સ્વરૂપ એટલા માટે લીધું કે ખરેખર સુખ છે એ જીવનું મૂળ સ્વરૂપ છે, જ્ઞાન પણ જીવનું મૂળ સ્વરૂપ છે અને સુખ પણ મૂળનું જીવ સ્વરૂપ છે, જીવનું મૂળ સ્વરૂપ છે. શરીર તે જીવનું મૂળ સ્વરૂપ નથી, દેખાવ તો માણસનો શરીરથી છે પણ એ જીવનું મૂળ સ્વરૂપ નથી. કેમ કે એનો નાશ થાય છે, જીવનો નાશ નથી થતો. જીવ કોઈ બીજી અવસ્થા ધારણ કરી લે છે એ વખતે પોતાના બાંધેલા કર્મ અનુસાર, એટલે એ સ્વરૂપ તો ટેમ્પરરી છે. અત્યારે મનુષ્ય થયો, પુરુષ થયો, સ્ત્રી થયો, જે કાંઈ થયો, તે રૂપાળો થયો, કદરૂપો થયો, એ બધું આયુષ પૂરતું મર્યાદિત છે. આયુષ પૂરું થયું એટલે એ બધો ખેલ પૂરો થઈ જાય છે. એમ નાટકમાં 3 કલાકનો ખેલ પૂરો થઈ જાય, એમ એ ખેલ પણ પૂરો થઈ જાય છે. જીવ અજ્ઞાન ભાવે બાંધેલા પોતાના કર્મોને ભોગવવા પાછો બીજે ચાલ્યો જાય છે. આમ નામ જન્મ મરણના ચક્કરમાં પડેલા જીવને કોઈ વાર કોઈ જ્ઞાની મળે છે ત્યારે એ ચક્કરમાંથી છૂટવાનો રસ્તો બતાવે છે. એ બતાવે છે ત્યારે કોઈ વાર શંકા કરીને અટકી જાય છે, તો કોઈ વાર પોતે એ બતાવે એ રસ્તે ચાલતો નથી એની અવગણના છે. એની અવગણના છે. બીજી એક વાત ઉપર ધ્યાન ખેંચું છું. બહુ સામાન્ય બુદ્ધિમાં માણસોનો એવો એક નિશ્ચય હોય છે કે ભાઈ જ્ઞાન ઠીક છે પણ આચરણ જોઈએ, જ્ઞાન પ્રમાણે આચરણ જોઈએ ને તો અમે માનીએ કે કંઈક બરાબર છે. હવે આ જે સંસારથી મુક્ત થવાનો, ભવભ્રમણથી મુક્ત થવાનો, સંપૂર્ણ નિર્દોષ થવાનો અથવા મોક્ષ પ્રાપ્તિનો જે માર્ગ છે, એમાં સાધક દશાની અંદર સાધ્યના લક્ષ્ય સાધક દશા ચાલતી હોય છે. એટલે પ્રત્યેક સાધકનો ધ્યેય સંપૂર્ણ નિર્દોષ થવાનો હોય છે. નિર્દોષતા અને સુખ એક સિક્કાની બે બાજુ છે, દોષ અને દુઃખ એ પણ એક સિક્કાની બે બાજુ છે. બે સિક્કા જુદા જુદા છે, એક સાચો રૂપિયો છે ને એક ખોટો રૂપિયો છે. સામાન્ય મનુષ્યને એમ હોય છે, બધાને વાત કરે એથી શું મળ્યું, આચરણ જોઈએ કે ન જોઈએ, અમે આચરણમાં માનવા વાળા છીએ વાતમાં નહીં. પણ કોઈ સાધકનો જે ધ્યેય છે એની વાત છે અને એની વર્તમાન અવસ્થા સાધક દશા, એ ધ્યેય સુધી નથી પહોંચ્યો એવી એક દશા છે કે જે હજી સાધે છે, એટલે એની વાતમાં ને આચરણમાં હંમેશા ફેર હોય છે. જો એ સંપૂર્ણ એને સાધી લીધું હોય તો એ તમને કહેવા રોકાતા નથી, કેમ કે એ ત્યાં મોક્ષના એમના સ્થાનમાં બિરાજે છે, ત્યાં અહીંયા કહેવા કોઈ આવતા નથી કે અમે હવે પૂરું પામી ગયા, હવે અહીંયા કાંઈ અમારે કહેવાનું રહેતું નથી, અમારી જગ્યા બદલાઈ ગઈ. જે કાંઈ કહે છે એ સાધક દશામાં રહેલા જ્ઞાનીઓ કે અથવા ગુરુઓ, ગુરુઓ હોય છે એ વાત કરે છે, કે જેને ખાવું પીવું, હસવું બોલવું, ચાલવું, શું ઊંઘવું, એ બધું હજી ચાલુ છે પૂર્વકર્મ અનુસાર, પોતાના પ્રારબ્ધ અનુસાર દરેકને હોય છે. શું રામચંદ્રજી છે, મહાજ્ઞાની પુરુષ, પુરુષોત્તમ પુરુષ થયા, 17,500 વર્ષ સુધી એ જમાનામાં આયુષ મોટા હતા, અયોધ્યાની ગાદી ઉપર બેસીને રાજ કર્યું છે અને મોક્ષમાં પધાર્યા છે. પણ એ રાજ કરતા હોય ત્યારે એમનો ઉપદેશ કેટલાને ચડે એ એક સવાલ છે, કેમ કે શું જોવે, ઓહો અમને આચરણમાં તો જુઓ મોટા ભપકાદાર કપડાં પહેરે છે, માથે મુગટ પહેરે છે, જરૂર પડે ત્યારે લડાઈ કરવા પણ જાય છે. શું એ બધું એમના ઉદયમાં હતું પૂર્વક્રમ અનુસાર. તો એ વખતે એમને મહાપુરુષ તરીકે સ્વીકારવા એ ગળે ટીકડી ઉતારવા જેવી વાત નથી, ગળે હાંભેલું ઉતારવા જેવી વાત છે. કેમકે ગળું નાનું છે, એમ માણસની બુદ્ધિ નાની છે, અને વાત કોઈ દેખાવ બીજી રીતે છે, અને અંદર કોઈ એમનો આત્મા બીજી રીતે કામ કરે છે. એવી રીતે આ બધું સાધક દશામાં જે જે મહાત્માઓ હોય છે, એ મહાત્માઓ ને સ્વીકારવા, ગુરુ તરીકે એમને સ્વીકારવા, એમનો ઉપદેશને શિરોધાર્ય કરવો, માથે ચડાવવો, એ બહુ ઓછા માણસોથી બને છે, કોઈ વિરલ જીવોથી જ બને છે એવું. કેમ કે એમાં સામાન્ય બુદ્ધિ લાગુ કરવા જતાં અશ્રદ્ધા ઊભી થાય, વિશ્વાસ ન રહે એવી વાત છે. ત્યારે એમની વાતની અવગણના થાય છે. સાચું જ્ઞાન અને સાચું સુખ મળે એવો રસ્તો બતાવનાર મળે તો પણ અવગણના કરે છે, અને એ અવગણનાથી પોતાનું જે મૂળ સ્વરૂપ છે એ પામતા અટકવા. અહીંયા સ્વરૂપ પ્રાપ્તિની વાત એટલા માટે એમણે લીધી કે સુખ છે એ જીવના મૂળ સ્વરૂપનો વિષય છે. જીવ પોતે જ જ્ઞાન સ્વરૂપી અને સુખ સ્વરૂપી છે, પણ એ જ્ઞાનને સુખ પ્રગટપણે અનુભવ કરવો એની જે સાધનાનો ઉપાય છે, એ ઉપાય મળે ત્યારે જ પ્રાપ્ત થાય છે. નહીતર ઘરમાં દાટેલી સંપત્તિથી અજાણ એવા દરિદ્રી મનુષ્યની જેમ જીવ દુઃખી થાય છે. બીજી ભાષામાં કહીએ તો કે પ્રત્યેક જીવના અંદર પાવર રૂપે, શક્તિ રૂપે બેહદ સુખ ભરેલું છે. કેટલું? અસીમ સુખ ભરેલું છે. સહજાનંદ સ્વરૂપ છે, સહજાત્મ સ્વરૂપ છે, સહજ સુખ સ્વરૂપ છે, સહજ શાંતિ સ્વરૂપ છે આત્મા. આ તો જ્ઞાનીઓએ પોકારી પોકારીને આ વાત કરી છે. છતાં જીવ સંસારમાં દુઃખી છે એનું કારણ કે એ પોતાના સ્વરૂપથી અજાણ છે અથવા બેભાન અવસ્થામાં વર્તે છે. એનું ભાન કરાવે છે, એ ભાન કરાવનાર જ્ઞાની છે કે જેણે પોતે ભાન કર્યું છે. પછી કેવી રીતે આગળ ચાલવું, એ ભાન થયું એને સ્વરૂપ પ્રાપ્તિ કહેવામાં આવે છે. એ સ્વરૂપ પ્રાપ્ત કરતા જીવ અટક્યો. કેમ કે વાત સાંભળી સ્વીકારી તો પણ અવગણના કરી, અવગણના કરી એટલે એનું અમલીકરણ ન કર્યું, પોતે એ પ્રમાણે આચરણ ન કર્યું. એ તો એમ જ છે કે સંપૂર્ણ વિતરાગ થયા પછી તો ઉપદેશનો યોગ મળવો એ સંભવિત નથી. થોડો રાગ રહે છે એને બીજા જીવો ઉપર કરુણા આવે છે. જે જ્ઞાની છે એને પણ થોડો રાગ રહે છે, સંપૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી, એટલે બીજા જીવોને ઉપદેશ આપે છે, અને તે પણ નિષ્કારણપણે, કોઈ અપેક્ષાથી નહીં, કોઈ વાંછાથી નહીં, પણ એમને એમ લાગે છે કે હું દુઃખી હતો ત્યારે મને પણ કોઈ એવા નિષ્કારણ કરુણાશીલ ગુરુ મળ્યા કે મને આ રસ્તો દેખાડ્યો. હવે જો મને ખબર પડી સુખી થવાનો આ ઉપાય છે તો હું પણ બીજાને દેખાડવામાં મારે એટલો થોડો એને રાગ આવ્યા વગર રહેતો નથી સાધક દશામાં, કે મારે કઈ દેવાનું તો છે નહીં. જ્ઞાનદાન તો એવી ચીજ છે કે એમાં કઈ ઘટતું નથી, વધે છે. જ્ઞાન છે એ આત્માનું સ્વરૂપ છે અને એ અક્ષય પાત્ર છે. કેવું છે? અક્ષય પાત્ર છે. જેમ એમાંથી આપો એમ વધે, જેમ એમાંથી આપો એમ વધે અંદરમાં. એટલે એ તો ખબર છે પોતાને. એટલે જો બીજા દુઃખી થતા હોય તો મારું તો કઈ જાતું નથી, મને કઈ નુકસાન નથી, અને હું રસ્તો બતાવું ને જો ચાલે તો એ રસ્તે ચાલે તો એ પોતે સુખી થાય. જેમ હું સુખી થયો એમ એ પણ સુખી થાય. આવી સીધી સાદી વાત ઉપર એમનો જે રાગ હોય છે એને લઈને એ ઉપદેશ થોડો આપતા જાય છે. હા, એ નિષ્કારણ કરવું આપે છે, કારણ વગર નહીં. એ તો એનું કારણ છે, સામેથી જો જાય તો ઓલાની તો સાંભળવાની સ્થિતિ જ નથી હોતી. જવાનો અર્થ શું છે? એ તો નિરર્થક છે. પણ કોઈ દુઃખી હોય અને દુઃખ મુક્ત થવા માગતો હોય, દુઃખી હોય અને દુઃખ મુક્ત થવા માગતો હોય તો એને દુઃખનું સ્વરૂપ સમજાવે, એને સુખનું સ્વરૂપ સમજાવે, અને એને એમ કે તું આ રસ્તે આગળ જા, આ ઉપાય છે આનો. એ રીતે વાત છે. તો એમાં વાત આવી સ્વરૂપ પ્રાપ્તિની. સ્વરૂપ પ્રાપ્ત થતા અવગણના કરી તો પોતાનું સ્વરૂપ પ્રાપ્ત થતા અટક્યો. સ્વરૂપ પ્રાપ્તિ એટલે સુખની પ્રાપ્તિ, ને સુખની પ્રાપ્તિ એટલે સ્વરૂપની પ્રાપ્તિ. કયું સુખ? કે નિરાકુળ સુખ, ગુણથી ઉત્પન્ન થતું સુખ. નિરાકુળ સુખ કયો? કે એને ગુણથી ઉત્પન્ન થતું સુખ કયો? દોષથી ઉત્પન્ન થતું સુખ તે સુખ નથી. એ તો દુઃખનો જ એક પર્યાય છે, બીજું કાંઈ નથી. દુઃખની જ એક બીજી પરિસ્થિતિ છે. આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ, શાંતિ, અસ્તિત્વ, વસ્તુત્વ, વિભુત્વ, પ્રભુત્વ, સ્વચ્છત્વ વગેરે અનંત ગુણો છે. અને એક એક ગુણની શક્તિ ને સામર્થ્ય છે, એ બેહદ છે. બેહદ કયો, અનંત કયો, અસીમ કયો? વાત એટલી છે કે એને એ ગુણને કેળવવા પડે છે, એ ગુણને કેળવવા પડે છે. જેમ લૌકિક શિક્ષામાં પણ કોઈ ટેકનિકલ સાઈડ હોય તો માણસને કેળવણી લેવી પડે છે એની, એમ આ પણ એક ટેકનિકલ સાઈડ છે અને એની કેળવણી લેવામાં આવે છે. એને સાધના કહેવામાં આવે છે, એ કેળવણીને સાધના કહેવામાં આવે છે. ગુણ તો પડેલા છે, પણ જે કેળવણી છે એ ગુણોની કેળવણી છે. ગુણો ઉત્પન્ન થવા એની કેળવણી છે. એ રીતે કોઈ વાર પુરુષાર્થ કર્યો, કોઈ વાર ચાલ્યો, નાનીએ કહ્યું એ પ્રમાણે પોતે પુરુષાર્થ કરીને કોઈ વાર ચાલ્યો તો થોડા પુરુષાર્થ, થોડોક કામ કરીને પછી પાછી અટક્યો, અને અટક્યો ત્યાં પડ્યો, પાછો પાછો વળી ગયો. આવા પ્રકારો ભૂતકાળમાં જીવના બિનાશે એમ કહેવું છે. આ રીતે જીવ પોતાનું સ્વરૂપ મેળવતા અનેક વાર અટક્યો છે, અનેક વાર. આ ભૂતકાળ બતાવ્યો, ભૂતકાળનો ઇતિહાસ બતાવ્યો જીવનો, કે આવું થયું છે. એટલા માટે બતાવ્યો કે ફરીને એવું ન થાય. બતાવવા પાછળ હેતુ છે, કેમ કે પોતાને યાદ નથી રહેતો. ભાવ બદલાય છે એટલે આગળના ભાવની તમામ વાતો વિસ્મૃત થઈ જાય છે, વિસ્મરણ થઈ જાય છે, સ્મરણ નથી રહેતો. અને એનું કારણ એ છે કે જ્યારે કોઈ પણ પ્રાણીના પ્રાણ છૂટે છે ત્યારે એની વેદના છે એ અકથ્ય અને અસહ્ય વેદના હોય છે, અને એ વેદનામાં એ બેભાન અવસ્થામાં શરીરનો ત્યાગ કરે છે. બેશુદ્ધ અવસ્થામાં પ્રાણીઓ જગતમાં દેહનો ત્યાગ કરે છે, દેહ બદલે છે, દેહ છોડે છે. એટલે એ કોમામાંથી બહાર આવે ને બીજા ભાવમાં જાય ત્યાં આગલું બધું ભૂલી જાય, એમ અહીંયા કોમામાંથી કોઈ ભૂલી જાય છે બહાર આવતા, એવી રીતે બધું ભૂલી જવાય છે. અને આપણે પણ ભૂતકાળના ભવોનું કાંઈ આપણને યાદ નથી. ત્યારે જ્ઞાનીઓને ઇતિહાસની ખબર છે, એટલે કે જો ભાઈ તારો ઇતિહાસ તો આવો છે, હવે પુણ્યોદય આ દેહ પામ્યો, આ દશા પામ્યો, પુણ્યોદય છે આ મનુષ્ય પણ છે, એ આત્મકલ્યાણ માટેનું ચાર ગતિમાં સૌથી વધારે તક જેને કહેવામાં આવે, મોકો જેને કહેવામાં આવે એવી દશા છે. નારકીમાં એકબીજાની સાથે મારકૂટને લડે, દુર્ગંધ નો પાર નહીં, એવી નદીઓ એવા સમુદ્રમાં ગળતા ખાતા હોય, એમાં એને માર પડે, એમાં રોગ હોય, એની પીડાઓ ચાલતી હોય, ક્યાંય ચેન પડે નહીં. પશુ પક્ષીમાં જ્ઞાન ઉભરાઈ જાય છે, વિચાર શક્તિ રહેતી નથી. દેવલોકમાં જાય છે તો ત્યાં વૈભવમાં લપટાઈ જાય છે, જેમ અહીંયા બહુ સંપત્તિવાળા ને સૂચતું નથી કે આત્મકલ્યાણ કરાય કે ન કરાય, એ વિચાર જ આવતો નથી. તાતા બિરલાને જેને પૂછો તો કોઈ બી વિચાર આવે છે કે આત્મકલ્યાણ કરવું, નહીં આવે. બહુ બધો સંપ્રદાય પ્રમાણે કાંઈ ને કાંઈ ટ્રેડિશનલી કરેલી છે. તો બિરલાજીએ મંદિર બંધાવ્યા, પણ આત્મકલ્યાણ કેવી રીતે થાય એનું વિજ્ઞાન શું છે એ ખબર નથી. બીજું, એક મનુષ્ય છે, દેવલોકમાં શું જેવું નથી, મનુષ્યમાં મધ્યમ કોટિની અવસ્થા છે, બહુ દુઃખો નહીં ને બહુ સુખો નહીં, મધ્યમ કોટિની વાત છે. અને વિચાર શક્તિ અહીંયા બહુ સારી છે, એટલું બધું ખેંચાણ નહીં હોવાથી નરકના દુઃખોમાં ખેંચાણ અને સ્વર્ગના સુખોમાં જે ખેંચાણ છે પરિણામોનો, એવું ખેંચાણ નહીં હોવાથી અહીંયા મનુષ્યને આત્મકલ્યાણ કરવાનો વિચાર વિશેષ પ્રકારે આવે એવી તક છે. અને ધર્મના સંપ્રદાયો એક જ ગતિમાં છે, મનુષ્ય ગતિમાં. દેવલોકમાં કોઈ ધર્મનો સંપ્રદાય નથી, પશુ પક્ષીને કોઈ ધર્મનો સંપ્રદાય નથી, નરકમાં કોઈ ધર્મનો સંપ્રદાય નથી, ચાર ગતિમાં એક મનુષ્ય છે એ કોઈને કોઈ ધર્મના સંપ્રદાયમાં જન્મ લે છે, મનુષ્યનો આત્મા. અને એમાં ધર્મ સંબંધે કાંઈ ને કાંઈ એને મળે છે. હવે મોટાભાગના મનુષ્યો એવું ચેક કરતા નથી, એવી તપાસ કરતા નથી કે હું જે કરું છું તે બરાબર છે કે નથી, એવું કોઈ નથી વિચારતા. મોટાભાગે જે ધર્મમાં જે જન્મ લે છે એ ધર્મની અંદર જે કાંઈ ધાર્મિક સાધનો અને ધાર્મિક ક્રિયાઓ હોય છે એને અનુસરે છે, આ સિવાય વિશેષ વિચાર નથી કરતા. આ એક બહુ મોટી ભૂલ છે. ધંધાની અંદર એવું કોઈ નથી કરતો, ધંધાની અંદર ક્યારે એવો વિચાર નથી કરતા કે બાપદાદાનો ધંધો મૂકવો જ નહીં, જે ધંધામાં વધારે કમાણી હોય ધંધો પકડી લેવો, જૂનો ધંધો મૂકી દેવો, ભલે હાથ પેઢીથી હાલતો હોય. એનું કારણ શું છે કે ત્યાં કાળજી છે, ત્યાં દરકાર છે, ત્યાં સાવધાની છે, એટલે ત્યાં બરાબર વિચાર કરીને માણસ ફેરફાર કરવા યોગ્ય ફેરફાર કરી લે છે. ધર્મ એક તો વધારાની ચીજ હોય, નકામી ચીજ હોય, એવા સ્થાનમાં એનો કોઈ વિશેષ વિચાર કરવામાં આવતો નથી. આ એક મોટી ભૂલ થાય છે. અને ધર્મને એક રૂઢિ રિવાજ, એક ચાલતી આવતી જે પ્રણાલિકા હો એમ ગણીને માણસ અનુસરે છે, કાળજી નથી કરતો. એટલે આત્માનું સ્વરૂપ શું, સુખી કેમ થવાય, સહજ આનંદ સહજ સુખની પ્રાપ્તિ કેમ થાય, એ મારથી અજાણ્યો રહે છે. ઊંડો ઉતરતો નથી. ઊંડો ઉતરે તો બધી સમજણ પડે એવી વાત છે, ન સમજાય એવી કોઈ વાત નથી. પણ એમાં એના માટે થોડી દરકાર હોવી જરૂરી છે. ઘણી બુદ્ધિશાળી બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી માણસોમાં આશ્ચર્ય થાય એવી એક વાત જોવા મળે છે કે સુખ માટેનો ઉપાય કરવાથી, કાયમી સુખ જોઈએ છીએ એવો અભિપ્રાય હોય છે અને કાયમી સુખ મળતું નથી તો પણ એનો સાચી શોધ કરતો નથી માણસ. સુખ તો આત્માને થાય છે, શરીરમાં રોગ થાય છે ત્યારે એવું નથી કરતો, ત્યારે વિશ્વાસુ ડોક્ટરની દવા લીધા પછી પણ જો રોગમાં ફાયદો ન થાય તો ડાક્ટરને એમ કે તમે દવા બદલો, અને તમે દવા નહીં બદલો તો હું ડાક્ટર બદલીશ, કરે છે કે નથી કરતો? ત્યાં બરાબર બુદ્ધિ ચલાવે છે. અને અહીંયા સુખી થવાના ઉપાય કરે છે અને કાયમી સુખ મળતું નથી તો એના જ ઉપાય કરે છે. ત્યાં ઉપાય બદલતો નથી. બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી માણસને આ હાલત જોતા થોડું આશ્ચર્ય થાય છે. ત્યારે કોઈ વિશેષ વિચારવાન જીવ હોય છે એને એમ થાય છે કાંઈ મારા અત્યાર સુધીના સુખી થવાના પ્રયત્નોમાં હું સુખી સંપૂર્ણ થયો નથી, કેમ કે હજી સુખ માટે મારા જાવા નાખવાના બાકી રહ્યા છે, તો કંઈક મારે ઉપાય જોઈતો જોઈએ. એવી એવા વિચાર ઉપર, એવા અભિપ્રાય ઉપર જ્યારે ચાલે છે ત્યારે એને આ રસ્તો મળે છે. ક્યારે મળે છે? ત્યારે આ રસ્તો મળે છે. એ સાચું સુખ કોને પ્રાપ્ત કર્યું, સાચું સુખ દેખાડનાર કોણ, સાચા જ્ઞાની કોણ, એ પછી એને શોધ શરૂ થાય છે. અને જ્યારે એને શોધ શરૂ થાય છે ત્યારે એને મળ્યા વિના રહેતા નથી એવી એક આ જગતમાં કુદરતની વ્યવસ્થા છે. એટલે જ્ઞાની જે માગે છે એને આપે છે એનું કારણ આ છે. હમણાં પ્રશ્ન કર્યો ને કે સામે ચાલીને કોઈને દેવા નથી જતા, પણ જે લેવા આવે એને દે છે જ્ઞાન, તો એનો અર્થ શું થયો કે લેવા કોણ આવ્યો? કે જેને આ જરૂરિયાત દેખાણી તે. એટલે એને ખ્યાલ આવે છે જ્ઞાનીને કે આને ખપ છે, આ વાતનો આને ખપ છે. દરેક સંપ્રદાયમાં બધા વર્ગના મનુષ્ય હોય છે, દરિદ્ર પણ હોય, શ્રીમંત પણ હોય, અધિકારી પણ હોય, વગર અધિકારી, સત્તાવાળા હોય, સત્તા વગરના, બધા હોય છે. પણ પોતાના શાશ્વત સાચા સુખના ખોજવાળા, શોધવાળા, પ્રાપ્તિ માટેની ઈચ્છાવાળા બહુ વિરલ મનુષ્યો નીકળે છે. અને એ મનુષ્યો આ માર્ગ, આ ઉપાયને સમજે છે, આદરે છે અને પામે છે. ત્યારે અહીંયા એમ કહ્યું કે જો ભાઈ, હવે તને આ દેહ પામ્યો, આ મનુષ્ય દેહ પામ્યો, એ બહુ મોટો પુણ્યોદય છે, બહુ મોટો પુણ્યોદય છે. શા માટે એને બહુ મોટો પુણ્યોદય થયો? નહીતર તો પુણ્યની ગતિ દેવલોકની છે. વળી કોઈ શ્રીમંત થાય, રાજા મહારાજા થાય, ગવર્નર પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટર થાય ત્યારે એમ કહેવામાં આવે તો બહુ મોટો પુણ્યવાન છે. અને એવી રીતે વાત નથી. અહીંયા સાચું સુખ મેળવવાનો ભાવ થાય એ મોટો પુણ્ય બે ગણવામાં આવ્યો છે, અને એ મનુષ્ય ગતિમાં મળે છે માટે એને મોટો પુણ્ય દે ગણ્યો છે. એનું એક બીજું કારણ છે કે અહીંયા જે જ્ઞાનીઓ હોય છે એ બીજાને ઉપદેશ આપે એમાં એને પુણ્ય બંધાય છે, અને એના ફળમાં એને દેવલોકમાં જવાનું બને છે. ત્યાં વૈભવ વિલાસ હોય છે, દેવ દેવીઓ અપસરાઓ જાત જમાળ, ત્યાં અંધારું કોઈ દેખાતું નથી, જેમ નરકમાં અજવાળું થતું નથી એમ ત્યાં કોઈ દેહ અંધારું થતું નથી, અને ત્યાં કોઈ સૂરજચંદ્ર ઉગવાની રાહ જોવી પડતી નથી. સદાય જાત જમાળ પરિસ્થિતિ હોય છે, પણ એમને એમ સાંભળે છે, એમની પાસે પૂર્વભાવનું જ્ઞાન હોય છે. બધા દેવોને અવધિ જ્ઞાન એને કહે છે, તરત ખબર પડે છે કે હું ક્યાં હતો અને અહીંયા કેમ આવ્યો, શું કારણે અહીંયા આવ્યો, એને ખબર પડે છે. આપણને નથી ખબર પડતી, દેવલોકમાં બધાને ખબર પડે છે અને નારકીમાં બધાને ખબર પડે છે. ત્યાં આ બે નહીં જ્ઞાન હોય છે. એક એક મનુષ્યને પશુ પક્ષીને ખબર નથી પડતી, એને કારણ કાર્યની ખબર પડી જાય છે. એને એમ થાય છે જો ખરેખર આત્માનું સુખ પૂરેપૂરું મેળવવું હોય તો મનુષ્ય થવું જોઈએ. આ દેવલોકમાંથી નહીં થાય, અહીંયા કોઈ આપણને ખસવા દેશે નહીં, અને આપણા આપણા આપણો રાગ પણ અહીંયા મર્યાદિત થવાનો રહેવાનો છે. એટલે એ મનુષ્યને મનુષ્યના ભાવને ઈચ્છે છે. જ્ઞાની દેવો મનુષ્યના ભાવને ઈચ્છે છે. એટલે માનવ ભાવ છે દેવાનું પ્રિય, દેવને પ્રિય એવો ભાવ છે. એટલા માટે એને મહાપુણ્યનો ઉદય કીધો છે, અને તેથી માત્ર સંયોગોનું સુખ મેળવવા પછળ આ મનુષ્ય આયુષ્યનો ખર્ચ કરી નાખવા જેવો નથી. આ મનુષ્ય આયુ ક્યાં ખર્ચવું, મનુષ્યનું આયુષ્ય કે કેવળ સંયોગોને સુધારવા વધારવા પાછળ ખર્ચી નાખવા જેવું નથી. અહીંયા એક એવી સરસ તક છે કે જો જીવ સાચા રસ્તે ચડે તો શાશ્વત સુખના અને શાશ્વત આનંદના માર્ગે ચડી જાય તો એનો અનંત ભવિષ્યકાળ સુધરી જાય. એટલા માટે આ દેહ મળ્યો છે એ મહાપુણ્ય દેવ, મોટા પુણ્ય દેવથી મળ્યો છે, પામ્યો છે એમ જ્ઞાનીઓએ કહ્યું. શું કહ્યું? જે મનુષ્ય જ્ઞાની પાસે સુખી થવા માટે આવ્યો એને પહેલો રિસ્પોન્સ શું આપ્યો? કે તું ભાગ્યશાળી છો. શું કીધું? તું બળભાગી છો એમ કે છે. શું મીરાબાઈ ભજન ગાયું છે એમાં પોતાને બળભાગી ગણી છે. હવે હું તો બળભાગી કે છે, કેમ તું ભાગ્યશાળી? કે તને સૂજ્યું, બાકી સૂજવું નથી. જગતમાં સંયોગોની પકડ એટલી બધી છે, અનુકૂળતા પ્રતિકૂળતાની પકડ એટલી બધી છે કે આ સૂજવું નથી. સૂજ્યો એટલે તો કે તું શૂન્યોદય આવ્યો અહીંયા બરાબર આ દશા પામ્યો છું, અને તને આવા સત્પુરુષ એટલે સાચું સુખ દેખાડનાર મળ્યા એ તારું મોટું ભાગ્ય છે. એને મોટું ભાગ્ય કહેવામાં આવે છે. એ સાચી વાત કહેનારા મળ્યા, અથવા સાચી વાત કહેનારા મળ્યા ત્યારે તને સાચી વાત સાંભળવાની ઈચ્છા થઈ, આ એક મોટા ભાગ્યની નિશાની છે. એ તારું નસીબ સારું છે કે હવે પછીના ભવોની અંદર તું દુઃખી નહીં થાય. આના સંસ્કાર લઈને જઈશ. જીવ એક પદાર્થ છે, એના ગુણધર્મો છે, એનું વિજ્ઞાન છે. દરેક જીવ ભાવ ભાવાંતર કરે છે ત્યારે પૂર્વભાવના પરિણામોના સંસ્કાર લઈને જાય છે. એટલે દરેકના સંસ્કાર જુદા જુદા. લાલ પીળી ચટકો ભરે ને કાળી પીળી ચટકો ન ભરે. કેમ કે લાલ કીડી છે એ ક્રોધના સંસ્કાર લઈને કીડીનો ભાવમાં આવેલો જીવ છે. સર્પ બધા નથી કરડતા, અમુક જાતિના સર્પ છે જ કરડે છે, બાકી અમુક જાતિના સર્પ કરડતા જ નથી. એ ક્રોધના સંસ્કાર લઈને એ ભાવ મળે છે. એમ આ એક વાત એવી છે આત્માના સહજ સુખ ને સહજ આનંદને, કે એના સંસ્કાર લઈને જીવ જાય, ભલે અહીંયા સાધના અધૂરી રહી હોય, પણ જો સંસ્કાર લઈને જાય તો બીજા ભાવમાં લાઈન પકડી લે. અને બહુ અલ્પ પરિશ્રમે અલ્પ પ્રયાસે એની સાધના આગળ વધવા માંડે. એવું સંસ્કારનું ફળ છે, બહુ મોટું ફળ છે સંસ્કારનું. એટલે એમ કે છે કે તને આવા સત્પુરુષ મળ્યા, હવે જો પુરુષાર્થ નહીં કરે તો કયા ભાવે કરશે? હવે તો પુરુષાર્થ નહીં કરતો, કયા ભાવે કરીશ તું પુરુષાર્થ? એમ કે છે અત્યારે સારામાં સારી તક છે, એમ કેવું છે? અત્યારે સારામાં સારી તક છે, કરીને જવાનું. પણ કરીને જવાનું એટલે શું? કે ક્યાંય રોકાવાનું નહીં. મનીષા મુંબઈ થી આવે ત્યારે એમ વિચારવાનું કે જોજો હું જીવ, હવે તો જરાક ચેતી લાગે, બહુ મારા પણ હું કરીશ નહીં. આમ પોતાની જાતને સંભાળી લેવાની. માનવ જીવ છે ને, જીવ માં નથી, હો જીવ તો માને છે, પણ એ પોતે માને બેઠો છે. હું માનવ જીવ છું ને, તો મને દીકરી પ્રત્યે તો હાલ હોય જ ને, પણ ચેતી જવાનું છે. જોજો તે નક્કી કર્યું છે સ્વાધ્યાય વખતે, તે નક્કી કર્યું કે મારે કરીને જ જવું છે, તો એ પછી કોઈ પ્રસંગે ભૂલવાનું નહીં. પ્રસંગ કયો આવશે? કે ઘરે બહાર દીકરી ગયો છે, ઘરે પિયર આવે તો ઉદય પ્રમાણે બનવાનું જ છે. આપણે નક્કી કર્યું સ્વાધ્યાય કરતા કરતા, કરીને જ જવું છે, કરીને જ જવું છે, હવે આવી તક મળવાની નથી ફરી ફરીને, કરીને જ જવું છે. તો એ જે નક્કી કર્યું છે એ ચેતવાનું ક્યાં? કુટુંબ પરિવારમાં મારા પણ કરતી વખતે ચેતવાનું છે. આ મહત્વ જો હું કરીશ તો મારે જે કરવું છે એ ચૂકી જઈશ. અને આયુષ પૂરું થયું ને ગાડી ચૂકી ગયો એટલે ગાડીએ પ્લેટફોર્મ છોડી દીધું, ખલાસ. પછી ભલે એક સેકન્ડ માટે ચૂક્યો હોય, ગાડીએ પ્લેટફોર્મ છોડ્યો એક સેકન્ડ મળું છું તો વાત પૂરી થઈ ગઈ, આપણી મુસાફરી ખલાસ. એમ અહીંયા નક્કી કરવું તો એવું નક્કી કરવું, છૂટવા માટે નક્કી કરવું તો એવી એવું નક્કી કરવું કે જે પૂર્વકર્મના ઉદય આવે અને જીવ જે રાગ દ્વેષ મોહના પરિણામ કરીને બંધાય છે એ બંધનમાંથી છૂટવાનું, એ વખતે જાગ્રત રહેવાનું છે કે નહીં. નીરવને સામે ઊંઘો રાખીને જોવાનો તો મારા પણ કેમ થાય છે? આ જીવ છે, મારો દીકરો છે એનો, આ મારો દીકરો છે એનો, એ એક જીવ છે, સ્વતંત્ર છે. એના સુખ દુઃખી સ્વતંત્ર ભોગવે છે કે નહીં? આપણે એને સુખી કરવા ગમે એટલો માગતા હોય, પણ એને તબિયત બગડે તો શું થાય? એને પીડા થતી હોય આપણે લઈએ તો? કેમ કે જુદો પદાર્થ છે, સાહેબ, જુદું દ્રવ્ય છે, જુદો પદાર્થ છે. હું મારાપણું કરીને મારું બગાડું છું, એને હું સુખી તો નહીં કરી શકતો. મારી ઈચ્છા એમ છે કે મારાપણું કરીને હું એને સુખી કરું, બરાબર. પણ મારી ઈચ્છાથી કંઈ સુખી થશે? એને પીડા થવાની, તો એને એના એના પૂર્વકર્મથી થવાની. હું કેવી રીતે લઈ હતી? કોઈ ભાગ પડાવી શકે છે? ઘરમાં મુખ્યમાં મુખ્ય માણસ હોય, બધાને વાલો હોય, પણ પીડાથી પીડાતો હોય તો કોણ લઈ શકે એનું દુઃખ? બધા ટગર ટગર જોવે ને, એ ટગર ટગર જોયા કરે, લઈ શકે કોઈ? એ વ્યવસ્થા નથી. જગતના પદાર્થ વિજ્ઞાનમાં એ કોઈ વ્યવસ્થા જ નથી કે કોઈ કોઈનું સુખ દુઃખ લઈ શકે. જ્યારે એ પરિસ્થિતિ છે ત્યારે મમત્વ કરીને, મોહ કરીને, રાગદ્વેષ કરીને જીવ અધોગતિમાં જવાનું કર્મ બાંધે છે એવું એને ખબર નહીં હોવાથી એને અજ્ઞાન કહે છે. અજ્ઞાન એટલે શું? કે જીવ પોતે પોતાનું નુકસાન કરે છતાં એને એ વાત ન સમજાય, એનું નામ અજ્ઞાન અથવા વિપરીત જ્ઞાન. અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન, કે પોતાના હિત અહિતને પોતે સમજી શકતો નથી અને અહિતમાં રાજી થાય છે. શ્રીમદ રાજચંદ્રજી ગાંધીજીના ગુરુ થઈ ગયા. એમણે 15 વર્ષની ઉંમરે એક કાવ્ય લખ્યું છે, 16 વર્ષની ઉંમર. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબને પરિવારથી વધવા પણ એ નયગ્રહો. તો કે બધાને મમત્વ કર્યું, વધ્યું 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 એટલે મમત્વ કર્યું. વધવાપણું સંસારનું મરદેહને મારી જો, એનો વિચાર એક પળ ઓહો તમને કેમ નહીં હવો, એમ કરીને જગાડ્યા છે લોકોને. 16 વર્ષની ઉંમરે આવા કાવ્યો લખતા હતા. તો તેમાંનો મતલબ એ છે કે જેમાં જીવ રાચે છે એમાં એ કેવા કર્મ બાંધે છે એની પોતાને ખબર હોતી નથી, અને એટલે પોતે પોતાની મળે પોતાની જાતને અધોગતિમાં લઈ જાય છે. એટલે જાગૃત થઈ જવાનું છે, નિશ્ચય એવો કરવો કે નિશ્ચય કરવો કે હું કરીને જ જવું છું, આવી તક વારંવાર મળશે નહીં, આવી તક વારંવાર મળશે નહીં, એ નિશ્ચય એવો કરવો કે ફરીને પોતે પોતાને નુકસાન ન કરે અને ચેતી જાય, જાગી જાય. હા, ઉદયમાં જ નુકસાન કરે. નુકસાન કરવાનું એક જ પ્રકારનું એક જ પ્રસંગ છે, ઉદયમાં નુકસાન કરે છે પોતાને, અને પુરુષાર્થ ત્યાં કરવાનો છે. કે અત્યાર સુધી મારાપણું કર્યું, એનું કારણ શું છે? કે બાળક જન્મે છે ત્યારથી તો મોટું થાય ત્યાં સુધીમાં મારાપણાનો ખૂબ રસ લેવાઈ જાય, ખૂબ રસ લેવાઈ જાય, એટલી બધી મીઠાશ લેવાય, એટલી બધી મીઠાશ લેવાય. તો એ મીઠાશ તોડવો, એ મીઠાશને છોડવી સાચા જ્ઞાનના આધારે, સાચા જ્ઞાનના અવલંબને, સાચી સમજણના આધારે, એને પુરુષાર્થ કહે છે. એને પુરુષાર્થ કહે છે. જો હવે જો પુરુષાર્થ નહીં કરે તો કયા ભવે કરીશ? હવે જો આ ભવે નહીં કર તો કયા ભવે કરીશ? પછી ચાન્સ નહીં મળે આવો એમ કહે છે. જેને અત્યારે નથી કરવું એને ક્યારેય નથી કરવું, અને જેને પછી કરવું છે એને ક્યારેય કરવું નથી. આ દાનતને બતાવનારા વાક્યો છે. કોને બતાવે છે? જીવની દાનત છે કે નહીં કામ કરવાની, પોતાનું હિત કરવાની. જો સાચી દાનત હોય તો અત્યારે જ કરવા માંડે, અને નહીંતર એમ કે હું પછી વાત વધુ, પછી વાત, હમણાં નહીં, હમણાં નહીં, હમણાં નહીં. એ જે હમણાં નહીં છે એ બધ દાનત બતાવે છે કે એને ક્યારે કરવું નથી. કોઈ જીવ લાભનો સોદો જવા ન દે, કોઈ માણસ જવા દે ન જવા દે, હે હાજરમાં જ લઈ દે, એવું છે. લાભ દેખાવો જોઈએ. હવે જો પુરુષાર્થ નહીં કરે તો કયા ભાવે કરશે? હે જીવ પુરુષાર્થ કર, આ પ્રેરણા આપે છે, જ્ઞાની પ્રેરણા આપે છે. હે જીવ પુરુષાર્થ કર, પુરુષાર્થ કર, તારું કલ્યાણ કરી લઈએ, તારું કલ્યાણ કરી લઈએ, કરવાની તક મળી છે તને એમ કે છે, અને કરવા ધારે તો કરી શકે એમ છે. ક્યારે નથી થતું, ક્યાં સુધી નથી થતું, કે કરવા ધારતો નથી ક્યાં સુધી, કેમ કે આ કામ સ્વાધીન છે, બહારના કામ પરાધીન છે, એ પ્રારબ્ધના અનુસાર થાય છે. આ કામ સ્વાધીન છે, તમે ગમે એ ધંધો કરો, તેજી મંદી તમારા હાથની વાત નથી, છે નહીં, કોઈ વાત હાથની નથી, બહારની કોઈ પરિસ્થિતિ હાથની વાત નથી. એક આત્માનું હિત કરવું કે અહિત કરવું એ સ્વાધીન અને પોતાના હાથની વાત છે. હિત કરવા ધારે તો હિત કરી શકે એમ છે, એ વાત ચોક્કસ છે. આવી જોગવાઈ અને સાચું આત્મસ્વરૂપ બતાવનારા સત્પુરુષો ફરી ફરીને કેમ એ તને પુણ્યોદય મળ્યા, હવે તું એ બાબતમાં બેદરકાર રહ્યો, નેગ્લિજન્સ જેને કહેવામાં આવે છે, તો ફરી ફરીને એવી તક કુદરતને માટે દ્રઢ નિશ્ચય કરીને, દ્રઢ મોક્ષેચ્છા કરીને આ રસ્તો પકડી લેવો. આયુષ્યનો કોઈ ભરોસો નથી, કોઈના માટે અનિશ્ચિત છે અને બહુ મર્યાદિત છે. બેને સૂજે નસીબદાર હોય તો આ લાઈન પકડવા જેવી છે, અને ગેરેન્ટેડ વાત છે કે સાચી 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 શાંતિ અને સાચું સુખ મળ્યા વગર આવી શકે. ટાઈમ છે
ગુરુદેવ જય.